જેવો છે તેવો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કરી. જીવનમાં વાત શેનાથી થતી હોય, જેમ આજે ગુરુદેવસિંહ બધું કીધું, વર્ણન શેનાથી થતું હોય, નરકના દુઃખનું વર્ણન ને બધું, એમાં બે આજ તો પ્રકાર લીધો તો કેવો પ્રકાર લીધો હતો, આજે કાળ ઉપર આખું લીધું તું, કે પૂર્વનો કે સાગર એ બધા પણ કહેવા છે એક મર્યાદા છે, અસંખ્ય જીવે ભાવની તીવ્રતાનો તો વિચાર નથી કર્યો, પણ કેટલો કાળ હું દુઃખને અનુભવું છું એ પણ વિચાર નથી કર્યો, એક મોભાવે શું કર્યું છે, મોભાવે શું કર્યું છે. સત્યનો સ્વીકાર તો કરવા દીધો નથી, પણ મને દુઃખ આકુળતાનું વેદન થાય છે એનો સ્વીકાર થતો નથી. અસ્થિર હું કેવો અનંત ગુણમય પદાર્થ છું, પરિપૂર્ણ અખંડ એકરૂપ પરમાત્મા છું, મોહભાવથી એનો તો સ્વીકાર ન થયો, પણ જેનું વેદન થઈ રહ્યું છે એનો પણ સ્વીકાર નથી થયો. તો અહીંયા સત્ય ધર્મની આરાધનામાં સત્ય બોલવું, અસત્ય ન બોલવું એવા ભાષાવર્ણનાના પ્રણમનની તો વાત નથી, એવા વિકલ્પની પણ વાત નથી, પણ જ્યાં વિતરાગતારું પ્રણમન થયું છે, સમ્યક જ્ઞાનનું જ્યાં પ્રણમન થયું છે, બીજા શબ્દોમાં કહીએ શ્રદ્ધાનો શ્રદ્ધેય, જ્ઞાનનું જ્ઞેય અને ચારિત્રરૂપ ધ્યાનમાં ધ્યેય તત્વ યથાર્થ જેને આવ્યું એને સાચો સત્ય ધર્મ હોય છે. શ્રદ્ધામાં ક્યારે પણ એક શ્રદ્ધા યોગ્ય એક તત્વ કોણ છે, જ્ઞાનમાં પણ એક જાણવા યોગ્ય તત્વ, જાણવા યોગ્ય બધા છે, પણ મારા હિતને માટે એક જાણવા યોગ્ય તત્વ કોણ છે, અને મારા ધ્યાનનું આશ્રયભૂત અવલંબનભૂત ધ્યેય તત્વ શું છે એનો સ્વીકાર નથી, તો શ્રદ્ધાની વિપરીતતા અસત્યપણું છે, જ્ઞાનમાં મિથ્યાપણું એટલે અસત્યપણું છે, અને ચારિત્ર એ તો ત્રણ નામ છે, બાકી તો કોઈ પણ પ્રણતિમાં એ વિપરીતપણું છે. તો આવા ધર્મની આરાધના માટેના આ દિવસો કયા છે, ધર્મની સાધનાના છે, આરાધનાના છે, કયા છે. આજ નહીં કેવું, જીવનમાં હર એક પળ, એવું નથી કે આ 10 દિવસ આરાધના કરવાની બાકીના દિવસો વિપરીત પણ, એવું નથી. તો એ સત્ય ધર્મની આરાધનામાં સાથે સાથે વાત લીધી કે એ બધી અપેક્ષાઓ જ્યાં જે હોય, ઉપમા જે હોય, એક જ વસ્તુને અનેક નામથી કીધું હોય, એ બધાનું એ પ્રકારે જાણવું, એ પણ સાથે એવો જ્ઞાનનો વિવેક હોય છે. જેમ આવ્યો ને પાણીને શું કહેવાય, પાણી કહો, નીર કહો, જળ કહો, બધું એક જ અર્થમાં છે. એવી જ રીતે કોઈ જુદા જુદા નામથી કોઈને કહેતા હોય, કદાચ કોઈ ગરીબ હોય અને એનું નામ લક્ષ્મીપતિ હોય તો કદાચ એ રીતનું યોગ્યતા, ઉપમા આપી હોય તો પણ એ રીતે સમજવાનું. અપેક્ષાની વાત આવી હતી, નાનું મોટું, દૂરનું નજીકનું, ઉપર નીચે બધા સાપેક્ષતાના બધા છે, તો એ પણ યથાર્થ જાણવા. આપણે અહીંયા પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં સાધ્ય સાધક અધિકારમાં કયો કળશ ચાલ્યો, શેનું છે, 267 નંબરનો ચાલ્યો, એમાં એક સરસ છેલ્લે છેલ્લે વાત શેની જ આવી હતી, પરસ્પર તીવ્ર મૈત્રી છે, કોની, જ્ઞાનની અને ક્રિયાની. શાસ્ત્રનું જાન પણ એ જ્ઞાન નહીં છે, અને વ્રતાદિ રૂપ શરીરની ક્રિયાઓ થવી એનું નામ ક્રિયા નહીં છે, એવું જોઈએ ને. એમાં તમારી પાસે જ્ઞાન છે તો અમારી પાસે ક્રિયા છે, અને એક સૂત્ર બોલ્યા હતા ને ગુરુદેવ, જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ, જ્ઞાન અને સાથે શું જોવે, ક્રિયા. તો બેની મૈત્રી છે કે બેનો વિરોધ છે. ચોથો કળશ આવે છે એમાં શું નામ આવે, પહેલું સર્વાસે નથી આવે છે, ચોથો કળશ જોવાની છૂટ છે એમાં, પહેલો જ શબ્દ છે ચોથો, ઉભય નય વિરોધ ધ્વંસિની. તો ઉભય નય, ઉભય એટલે બે, અને નહીં નો શું છે? વિરોધ છે. વિરોધ છે ને બેનો? ના, લખેલું છે એમાં ઉભય નહીં વિરોધ. પછી સ્યાદવાદ એનો ધ્વંસ ના, એ જુદી વાત. પણ અરે ભાઈ, એમાં શબ્દો વાંચવા છે એટલે અર્થ વાંચવા જેવો છે. રાજમલજી એનો શું અર્થ કર્યો છે? જો નહીં નો અર્થ શું કર્યો છે? પક્ષ કર્યો છે શબ્દ. નહીં નો અર્થ શું કર્યો છે? પક્ષપાત. પક્ષ છે તને, વિકલ્પોનો જે પક્ષ છે એના માટેનો એ છે વિરોધ. એમાં જે નહીં બે પરસ્પર વિરોધ છે, એમાં નહીં જે એમાં વચ્ચે છે, પાંચમું પાનું છે એમાં વચ્ચેમાં ઉભય નહીં વિરોધ ધ્વંસ સંસ્કૃત લખ્યું છે. પછી ઉભય એટલે બે અને નહીં એટલે પક્ષપાત. મેળો શબ્દ એ ન્યા વાત જુદી છે ને અહીંયા જુદી વાત છે. આખા કરતા કર્મ અધિકારમાં છેલ્લે કોની વાત લીધી છે? આ સમયનો સાર એવી ગાથા આવે છે ને, તે સમયનો સાર છે. એમાં આગળ ક્યાં શબ્દ છે? નય પક્ષથી અતિક્રાંત ભાક્યો તે સમયનો સાર. તો બે પ્રકાર છે. જ્યારે ભાવસૃત જ્ઞાન પ્રગટ થાય છે, સાધક દશા પ્રગટ થાય છે, ત્યારે સમ્યક નય પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાનનો અંશ છે. અને એ પહેલા આપણી ભૂમિકામાં શું હોય છે? નય સંબંધીના વિકલ્પો છે અને એમાં એકત્વ કરીએ છીએ. નયનો પક્ષપાત છે. નયનો પક્ષપાત જુદી વાત છે, સમ્યક નય જુદી વાત છે, અને નયથી રહિત થવું એ જુદી વાત છે. જ્યાં જે એની પહેલા કળશ 144 ગાથા અને એની પહેલા 142 ગાથા પછી કળશો છે ને, એવો નયનો પક્ષપાત છે. એક જણ કે હું કોને માનું છું? હું નિત્ય જ માનું છું. હું નિત્ય, એકાંત આવ્યું તો ને આજે, હું એકાંત નિત્ય માનું છું. વાત સાચી ને? વાત તો સાચી ને? અરે નિત્ય અને પછી કે છે માનું છું, તો માનું છે શું આવ્યું? માનું શબ્દ કોને દેખાડે છે? પરમનને દેખાડે છે, ક્રિયાને દેખાડે, તો એ અનિત્યપણ તો આવી ગયું. હું નિત્ય જ માનું છું તો માનવા પણ એ શું છે? પરમન આવ્યું. માનવું એ શું છે? એક જાણવું, માનવું, શ્રદ્ધવી શું છે? ક્રિયાનું નામ છે. અને ક્રિયા એટલે પરમન છે. તો ક્રિયા પરિણમન એ બધું શું હોય? નિત્ય હોય કે પલટતું હોય? ભાવ હોય. એવી રીતે કોઈ કે હું દુઃખી છું ને મારે સુખી થવું છે, હું દુઃખી છું ને હું ખાલી અનિત્ય જ માનું, મારે દુઃખી માંથી સુખી થવું છે, તો બરોબર ને? સાચું ને? પણ હું ખાલી અનિ, અરે પણ હું મારે દુઃખી માંથી સુખી થવું છે, તો દુઃખમાં તારું જેમ અસ્તિત્વ છે એમ સુખમાં તારું અસ્તિત્વ તો રહ્યું, તો નિત્યતા તો સિદ્ધ થઈ. શું છે? પોતે પોતાના અભિપ્રાયની પાછળ હું શું બોલું છું? મારા જ પરસ્પર વિરુદ્ધ ભાવોમાં બોલું છું આ, કે હું નિત્ય જ માનું, તો માનવું એ તો પરિણમન થઈ ગયું. અને મારે દુઃખમાંથી સુખી થવું, તો દુઃખમાં જેમ મારું અસ્તિત્વ છે એમ સુખમાં મારે શું છે? પુરુષાર્થ કરવો છે, પણ વેદન જોતું નથી એ નહીં ચાલે. પુરુષાર્થ હંમેશા સેના માટે હોય છે? સેના માટે હોય છે? આ બધી વાત ગુરુદેવજી ઘણી આજ તો પ્રવચનમાં, આપણે કોઈને સેના છે, નરક જેવા પ્રતિકૂળ સંયોગ હોય તો એને કહેવા જોઈએ છે, દુઃખી જોઈએ છે. અને કોઈને અનુકૂળ ને બધા આવ્યા હતા ને બેમાં, ક્યારે વિચાર કર્યો છે શું આ વાત શું છે? ઉદય કે ઉદય આધીન સંયોગ ક્યાં, એનાથી ક્યારે પણ વેદન નક્કી ન કરવું. એક સંયોગ જુદી વાત છે અને વેદન જુદી વાત છે. વેદન પોતાનો ભાવ છે અને સંયોગ બાહ્ય પદાર્થો છે. પણ શું થાય, ઉદયાધીન સંયોગોને જોઈને આપણે શું કરીએ છીએ? બીજાની પણ જવા દઈએ, પોતે પોતાની કલ્પના કરે. હમણાં તો બધું શું છે? સારું છે, તબિયત પાણી બધું સારું છે ને બધું. પોતે જ પોતાના અસ્તિત્વને સંયોગથી જોવે છે, તો સુખ અને દુઃખ એક સંયોગી ભાવ નથી, વેદનભૂત ભાવો છે. તો ચાલો ગુરુદેવજી એક પ્રવચનમાં તો ઘણો જ બધો વિષય વર્ણવી લે છે, એમાં સરસ જ્ઞાન અને ક્રિયા નહીં. વર્ષો પહેલા ગુરુદેવજીએ દ્રષ્ટાંત એટલે વાત તો ન કરી, ચોટીલામાં એક સાધુ બીજા સાધુ સાથે વાત થયેલી કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એમણે એ વાત કરી. ત્યારે ગુરુદેવ આ અર્થ કરેલો કે જ્ઞાન એટલે શું, પોતાના ચૈતન્ય સ્વરૂપનું પ્રત્યક્ષપણે અનુભવન એ જ્ઞાન છે, અને તે સમયે રાગાદિથી ભિન્નતાનો ભાવ એનું નામ ક્રિયા નહીં છે. એક અસ્થિ નાસ્તિ એ છે, જ્ઞાનરૂપ ભાવ એ શું છે, અસ્થિરૂપ. જો એમાં શબ્દો વાંચવા હોય તો એમાં છે આપણે 254 પાને 267 જે કળશ થયેલો ને એમાં જ વાંચીએ આપણે. જ્ઞાય પહેલું તો એક છે, નય પોતે જ્ઞાનનો ભાવ છે. હવે એ જ્ઞાન માત્ર ભાવમાં સાથે સાથે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ એ બધી જ્ઞાન નહીં આવી જાય. જ્ઞાન નહીં કહીએ તો એક ધર્મ છે, પણ એ જીવમાં એક એટલા માટે સરસ એ પણ એક આવી ગયું, એક અનેકની વાત આવી હતી. ચાલો ફરીથી આમાં જ જોઈ લે, આજે આપણે ચાલ્યું છે એમાં જ 264 જે છે ને શ્લોક એમાં જ જોઈએ. એમાં ઓલું નીચે સંસ્કૃત છે, ય ભાવ ઇત્યાદિ અનેક નિજ શક્તિ સુનિર્ભય શબ્દ છે ને એમાં ય ભાવનો અર્થ, ય ભાવનો અર્થ શું કર્યો, જ્ઞાન માત્ર જીવ વસ્તુ, એનો અર્થ શું થયો, જીવ વસ્તુમાં ખાલી જ્ઞાન જ છે, એક જ ભાવ છે ને. જો જ્ઞાન માત્ર કહેતા, અરે જ્ઞાન માત્ર જો એક સાથે અનેક કરુષિત કરવા માટે પછી એના દ્રવગુણ પર્યાયથી માંડીને પછી ગુણ ભેદ લીધું, આવી ગયું એકમાં અનેકપણું. તો જ્ઞાન એ એક જીવનો અસાધારણ ભાવ લઈને એને જ્ઞાન માત્ર કીધું, પણ એનાથી ખાલી એકાંત એકપણું જ છે અને અનેક ગુણો નથી હતા, ગુણ પર્યાયો નથી એવો અર્થ નથી. એમ જ્ઞાન નહીં એટલે શું, જે કોઈ આત્માની નિર્મળપણથી જે કોઈ ગુણની હોય એ બધાને કેવી કહેવાય છે, જ્ઞાન નહીં, જ્ઞાનમય પ્રણમન એને કહેવામાં આવે. જે મોક્ષ માર્ગમાં કેટલા ગુણની પણતિ હોય, ત્રણ ગુણની, શ્રદ્ધા તથા સૂત્ર તો આવડે દરેકને, એટલે એનું ખબર, એનું પહેલું સૂત્ર કયું છે, સમ્યક દર્શનાન ચારી ત્રાણી. તો મોક્ષ માર્ગે કેટલી પણતિ હોય છે, ત્રણ હોય છે. જો આખી જ્યાં સુધી લખનાર કહેનાર આચાર્યોથી માંડીને જ્ઞાનીઓ સુધીની અપેક્ષા નહીં સમજીએ ત્યાં સુધી એ શબ્દોથી વિપરીતતા થવાની. એ લખનાર કહેનારા આચાર્યોથી માંડીને જ્ઞાનીઓ કઈ અપેક્ષાથી કહે એ આપણે એક વિચારવું જોઈએ. તો અહીંયા જ્ઞાન નહીં જે આપણે ફરીથી આવ્યું અહીંયા 267માં, જો જ્ઞાન નહીંનો અર્થ લીધો, શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ છે. જ્ઞાનમાં એક જ્ઞાન પણ હતી એમ નહીં, જ્ઞાનની મુખ્યતાથી શૈલી, અને બાકી અનુભવના કાળે કઈ પણતી હોય, અનુભવના કાળે કઈ પણતી હોય, બધા જ ગુણની હોય છે. અનુભવના કાળે આત્મા ત્રિકાળી છે એવું શ્રદ્ધાન થાય છે, પ્રત્યક્ષ સંવેદન જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગની સ્થિરતા રૂપ થાય છે, દરેકનું વીર્ય શુદ્ધતાની રચના કરે છે, બધા ગુણ. તો જો એ અસ્થિ લીધું, જ્ઞાન નહીં માં કોની વાત લીધી, અસ્થિ, શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ છે. એટલે ગુરુદેવ કીધું ને કે રાજમલજી એ શબ્દો છે ને સંસ્કૃતના શબ્દોનો અર્થ નથી, એમાંથી ભાવ કાઢીને લખ્યો છે. આખો સામાન્યપણે શબ્દો તો આપણે વાંચી લઈએ, જ્ઞાન નહીં એટલે આપણને શાસ્ત્રનું જ્ઞાન જેટલી ખબર પડી એ શું થયું આપણું, જ્ઞાન નહીં એમ નહીં, અનુભવ. અને એ રીતે જોઈએ તો કલશ ટીકામાં અનુભવ વેદનની મુખ્યતાથી આખી વાત લીધી કે સાથે સાથે અંતે ફરીથી કોઈ પણ કાર્ય કરવા પાછળનો હેતુ શું હોય છે, વેદન બદલાવવું છે ને. પૈસા કમાઈને પણ ચાલો એક દ્રષ્ટાંત રૂપે કે ના મને શાંતિ મળે, ખાઈને પણ કંઈક શાંતિ, તો અહીંયા એ વેદન, તો એ વેદનનું નામ શું લીધું છે, એ જ્ઞાન નહીં છે. અને એનો ફરીથી જે એનો વિસ્તારમાં એટલે મુખ્ય શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના જે કોઈ ક્રિયા છે, અહીંયા જે કોઈ ક્રિયા એટલે કોણ? ક્રિયા નહીં નહીં બહારના શુભાશુભ ભાવની, અહીંયા ક્રિયા નહીં જુદો અર્થ લેશે હવે, અહીંયા શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ જ્ઞાન નહીં અસ્થિથી લેશે, અને તે જ વખતે રાગાદિથી જેટલો અભાવ થયો છે એનું નામ શું લેશે? ક્રિયા નહીં. પણ અહીંયા ક્રિયા એટલે શુભ રાગની જે ક્રિયા છે એ નહીં, એ જે ક્રિયા છે તે સર્વ મોક્ષ માર્ગથી શૂન્ય છે, એટલે કે એમાં જ્ઞાન નહીં નથી, એને ખરેખર ક્રિયા નહીં પણ નથી. હવે જો ક્રિયા નહીં વાંચે એ નાસ્તી આવશે. રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત થયા વિના જે કોઈ શુદ્ધ સ્વરૂપનો અનુભવ કહે તે સમસ્ત જૂઠો છે. આવી ગયું? શું આવ્યું? કે રાગાદી અશુદ્ધ પરિણામોનો ત્યાગ, કોઈ કે અમને અનુભવ થઈ ગયો છે, જ્ઞાન પ્રગટી ગયું છે, પણ હજી રાગમાં એકત્વ અછું હજી થતું, તો અહીંયા આચાર્ય કહે છે તને જ્ઞાન નહીં, આત્માની અનુભૂતિ થઈ જ નથી. અને કોઈ કે અમને ક્રિયા નહીં પ્રગટ થઈ ગયું છે પણ આત્માનું જ્ઞાન વેદન નથી આવ્યું, તો કે તને ક્રિયા નહીં નથી ને જ્ઞાન નહીં પણ. અને આવી પરસ્પર મૈત્રી છે. શબ્દ શું આપ્યું છે? જ્ઞાન ક્રિયા પરસ્પર, પાછો શબ્દ શું આપ્યો છે? તીવ્ર મૈત્રી. ગુરુદેવ હજી થોડો અર્થ લેશે આવતીકાલે કદાચ, પણ એનો અર્થ શું છે? તીવ્ર મૈત્રી કોને કહે? આમ સામાન્ય લૌકિકમાં પણ કહીને કે બે ની જોડી હોય, જ્યાં એ બે હોય તો સાથે જ હોય એમ, એને સાથે વિના ચાલે નહીં એમ. અહીંયા જ્ઞાન નહીં અને ક્રિયા નહીં ની શું છે? મૈત્રી. કેવી મૈત્રી છે? કે જ્યાં હશે તો બે હશે અને નહીં હોય તો એક નહીં હોય. તો અહીંયા જ્ઞાન નહીં એટલે પોતાના શુદ્ધાત્માનો, શુદ્ધ સ્વરૂપનો જે અનુભવ, જે જેને મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ કોણ છે? જ્ઞાન નહીં કે ક્રિયા નહીં? એક જ માર્ગની બે પ્રકારથી વર્ણન છે. અસ્થિ રૂપે રહે તો સ્વાનુભૂતિ છે, પોતાના આત્માનો અનુભવ છે, અને અનુભવ થયો અને ત્યાં વિપરીતતારૂપ આકૃતામય એવા રાગનો ન્યાસ ઓછપ, પહેલા તો અનુભવનો ઓછપ થાય છે અને પછી તો પૂર્ણતા થતા અભાવ થઈ જાય. તો ઓછપ એટલે ક્રમે કરીને જે અનંતાનુબંધી કસાઈ જાય, અપ્રત્યાખ્યાન વણી ન જાય, પણ એ રીતે બે જ્ઞાન નહીં અને ક્રિયા નહીં ની શું છે? તીવ્ર મૈત્રી છે. જેટલો જેટલો અસ્થિરૂપ ભાવ થયો એટલો જ વિભાવના અભાવરૂપ નાસ્તિરૂપ ભાવ થયો. અને જેને આગળ સમયસારમાં 74 ગાથામાં ટીકામાં શું શબ્દો વાપર્યા છે? બે ટીકામાં છેલ્લે, જેમ જેમ વિજ્ઞાન ઘન થતો જાય છે તેમ તેમ આશ્રવોથી નિવૃત્તે છે, અને જેમ જેમ આશ્રવોથી નિવૃત્તે છે તેમ તેમ વિજ્ઞાન ઘન થતો જાય. એ જ વિજ્ઞાન ઘનનું નામ અહીંયા જ્ઞાન નહીં છે, અને ત્યાં આશ્રવથી નિવૃત્તે છે એનું નામ અહીંયા શું છે? ક્રિયા નહીં છે. આ એક આચાર્ય દેવે આ કેમ બે વાત સાથે લઈ લીધી? જગતમાં સામાન્યપણે બે જુદા ભાવ દેખાશે, તમારી પાસે જ્ઞાન, અમારી પાસે ક્રિયા, તમે અમે ક્રિયાથી મોક્ષે જશું, તમે જ્ઞાનથી. તો આચાર્ય દેવ કે એમ નથી, બે કોઈ જુદી નથી, એક જ ઉપાયના અસ્થિ નાસ્તિરૂપ બે ભાવ છે. વર્ણન પદ્ધતિ જે છે એમાં જેમ આ ફરીથી આ વિષય કયો ચાલે છે? ઉપાય ઉપાયનો ચાલે. ઉપાયમાં એમ ન સમજો કે બે માર્ગ છે. ઉપાયમાં બે માર્ગ, એક જ્ઞાન માર્ગ છે, એક ક્રિયા માર્ગ છે. હવે તો હજી બીજા ઘણા માર્ગ છે ને, એક યોગ માર્ગ છે, કોઈક આ રીતે. એક જ માર્ગમાં અસ્થિ નાસ્તિરૂપ બે કથન છે. તો અહીંયા અસ્થિરૂપ છે એ પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ છે, અને ઓલું શું છે? એ રાગાદી પરિણામો જે છે એનાથી એ રહિતપણું છે. એમાં જો એ રીતે વિચાર કરીએ, સ્યાદ વાદ એટલે કોઈ અપેક્ષાથી કથન. તો કોઈ પણ પદાર્થ, કોઈ દ્રવ્ય જેની વાત કરીએ, પદાર્થ એટલે દ્રવ્ય, એ કેવું છે? અનંત ધર્માત્મક છે, અને તેથી દ્રવ્યનું વર્ણન કરવું હશે. ગુણ પણ અનેકરૂપ છે, અને ગુણ અનંત છે તો પર્યાય પણ અનંત છે. તો દરેકમાં શું હોય છે? એને સ્યાદવાદ અપેક્ષાથી અસ્થિ નાસ્તિથી એ એક અનેકથી નિત્ય અનિત્ય એવા જુદા જુદા પ્રકારથી વર્ણન કરવું પડતું હોય છે. તો એ રીતે અહીંયા એ છે. તો અહીંયા ફરીથી તો એ ક્રિયાનિયમમાં શું લીધું છે કે રાગાદી અશુદ્ધ પરિણામનો ત્યાગ થયા વિના કોઈ કે અનુભવ થયો તો એ જૂઠો છે. કોઈ એવો જ અનુભવનો ભ્રમ છે. કોઈને એવું લાગતું હોય કે અનુભવ થયો ને રાગ છૂટ્યો નથી ને રાગ છૂટ્યો અને અનુભવ નથી તો એ બ્રહ્મ છે. અને એનું જે સરસ સિદ્ધાંત આપ્યો, શું સિદ્ધાંત આપ્યો, શુદ્ધ સ્વરૂપનો અનુભવ અશુદ્ધ રાગાદીના પરિણામને મટાડીને જ થાય છે. હજે તો આવવાનું છે, ગુરુદેવ તો લેશે. બે આમાં શું આવ્યું, આવા છે જે જ્ઞાન નહીં એ ક્રિયા નહીં. તો જ્ઞાન નહીં કોણ આવ્યું, શુદ્ધ સ્વરૂપનો અનુભવ એ અસ્થિરૂપનું આવી ગયું. અને તે જ વખતે ક્રિયા નહીંનું કઈ રીતે નાસ્તિથી વર્ણન કર્યું, રાગાદી પરિણામને મટાડી. અને આવું બેનું કેવું છે, પરસ્પર અત્યંત મિત્ર પણ છે, અસ્થિ નાસ્તિ છે, સમ્યક દર્શન. અને એની સામે કોણ વિનાશ કોનો થાય, નિત્યાત્વનો. બેને શું છે, મૈત્રી છે. હમણાં તમે કીધું ભાઈ એક ઉત્પાદ એકનો વ્યય, અરે સમ્યક દર્શન અને મિથ્યાત્વનો અભાવ, બેને મૈત્રી નથી, બે તો પરસ્પર વિરુદ્ધ છે. મૈત્રી કોની છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ અને સાથે મિથ્યાત્વનો અભાવ, એ બેને છે. કોઈ કે સમ્યક દર્શન તો થયું જ, પણ અંશે થોડુંક મિથ્યાત્વ રહી ગયું છે અને થોડુંક મિથ્યાત્વ રહી ગયું છે, કદાચ એવું થઈ જાય, ગ્રહિત છૂટી ગયું અને નહીં અગ્રહિત છૂટી ગયું અને ગ્રહિત રહી ગયું, એવું કદાચ બન્યું હોય તો બને કે ન બને, એ મૈત્રી નથી, એ બેની વિરુદ્ધતા છે. અંધકાર ને પ્રકાશની જેવું અહીંયા એનો અભાવ છે. તો એ રીતે વાત આગળ આગળ આવશે, એ જે ગુરુદેવ હજી કાલે લેશું તે એ પ્રકારે લેશું. અને એકમાં શું શબ્દ વાપરો તો, એનો અંગીકાર છે અને એકનો ત્યાગ છે. શું છે, બેમાં બેમાં જે પરસ્પર વિરુદ્ધ છે એમાં એકનો શું છે, અંગીકાર કરે છે અને એકમાં શું કરે છે, ત્યાગ કરે છે પોતાના. જો અહીંયા 254 પાને જ વાંચીએ, એમાં ચોથી લાઈન કૌશલ્ય છે ને વિપરીત પણાથી રહીત, વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે અંગીકાર આવ્યું. તે શું આવ્યું, અંગીકારમાં શું આવ્યું, અસ્થિ આવ્યું. અને હવે સામે સમસ્ત રાગાદી અશુદ્ધ પણતી નો ત્યાગ આવી ગયો. અને બેયનું નામ અહીંયા હવે શું પછી આપ્યું, જ્ઞાન નહીં ને ક્રિયા નહીં છે. બે અસ્થિ નસ્તી આવ્યું, એકનું શું શબ્દ આવ્યો, અંગીકાર, અને બીજાનું શું આવ્યું, ત્યાગ પરસ્પર આવ્યું. અને એ બેયને અને એનું પણ શું સરસ સ્યાદવાદ કૌશલ, ગુરુદેવસે એનો શું અર્થ બધા કહે, તારી કુશળતા શું છે, કે સ્યાદવાદ દ્વારા વસ્તુ જે પ્રકારે અનંત ધર્માત્મા છે એ સ્વીકાર કરવો એ તારી કુશળતા છે. અનેકાંત સ્વરૂપ વસ્તુને મિથ્યા એકાંતથી સ્વીકારવી એ વિપરીતતા છે. કોઈ કે ના તમે એકાંત સમ્યક એકાંત પણ હોય છે, સમ્યક એકાંત હોય ને તો સમ્યક એકાંત, અને તો અમે માનીએ છીએ આત્મા સર્વથા કેવો છે, નિત્ય છે, તેમાં મિથ્યા શું ને શું. અને એટલા માટે શું છે, સમ્યક એકાંત અનેકાંત ના જ્ઞાન પૂર્વક થતું હોય છે. અનેકાંત પણ છે ને, શું વાક્ય છે ને, કઈ શું છે, ગુરુદેવસિંહ જેના ઉપર એક કલાક પ્રવચન 2006 ની સાલ લગભગ વવાણિયામાં આપ્યું હતું, અને એનું એક પુસ્તક પણ છે અનેકાંતનું રહસ્ય. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. બહુ સુંદર રીતની વાત પદ્ધતિ, અનેકાંતને છોડીને જાય છે મિથ્યા એકાંતમાં જશે, અને અનેકાંતનો જ્ઞાનમાં સ્વીકાર અને શ્રદ્ધામાં સમ્યક એકાંતનો સ્વીકાર આ એ સમ્યકપણું છે. જ્ઞાન છે ને એ અનંત ધર્માત્મકને જાણે છે, અને શ્રદ્ધા છે એમાંથી પ્રયોજનમાં એકનો આશ્રય લે છે. શ્રદ્ધાનો શ્રદ્ધેય સમ્યક એકાંત છે, અને જ્ઞાનનો વિષય સમ્યક અનેકાંત અનંત ધર્માત્મક છે. આવું બધું શું લાગે? અઘરું લાગે ને? આની કરતા કોઈ સહેલો રસ્તો આપે તો. જીવનમાં ક્યારે પણ જેને જેની રૂચિ લાગે એમાં ક્યારે અઘરું સહેલું નહીં વિચારે. જેને જેની જરૂરિયાત લાગી છે એ ક્યારેય અઘરું કે સહેલું નહીં સ્વીકારે. પોતાની તબિયત બગડી હોય ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને કહે સસ્તામાં સસ્તી દવા આપજો, તમે ત્યાં શરૂઆત જ ક્યાંથી શરૂ થતી હોય છે. અને જો આવા અભિપ્રાય કે વિચાર આવતા હોય તો સમજી લેવું, મને આત્માની હજી જરૂરિયાત લાગી નથી. અને જેને આત્મા જોઈતો ન હોય એને ક્યારેય મળશે નહીં, અને જેને આત્મા જોવે છે એને સાતમી નરક જેવી પ્રતિકૂળતામાં પણ મળી જવાનો છે. મૂળ પાયાની ખામી રૂચિમાં છે. મને નરક જેવી પ્રતિકૂળતાનો શિકાર છે આત્મા મળતો હોય તો. ક્યારે પણ અસાતાના ઉદયથી પ્રતિકૂળ સંયોગનો ડર ન રાખો. અંદર શ્રદ્ધાનું બળ, રૂચિનું બળ, તત્વજ્ઞાનના અભ્યાસથી એવું કરવું કે મને સમાધાન કરવાનો યોગ મેળ્યો છે, એનાથી જીવમાં કોઈ ઉત્તમ વાત બીજી નહીં હોય. ગમે તેવા ઉદય પ્રસંગે મને શેનો અવસર પ્રાપ્ત થયો છે? સમાધાન કરવાનો એક યોગ પ્રાપ્ત થયો છે, એનાથી બીજું શું જોવે છે? તે અહીંયા તત્વજ્ઞાનના બળથી. તો એ અહીંયા ફરીથી આપણે લઈએ કે જો કૌશલ્યનો અર્થ કર્યો કેવો છે, અને આમાં બે જે કળશો ગયા એ બધામાં શેની શેની વાત આવતી જાય છે, એમાં આમાં જો વિચાર કરીએ આ કળશની અંદર ત્રણેય બધી વાત થઈ ગઈ છે. શું થઈ ગયું છે? એક બહિરાત્મ દશા કેવી થાય છે, એક અનુભવ દશા સાધકપણાની કેવી થાય છે, અને એના ફળમાં સાધ્ય શું થાય છે, એ બધી વાત આમાં આપણને આવતી હોય છે. તો એમાં જે જૂઠો અભિપ્રાય ને બધું લીધું ને એ શેમાં આવે? એ બાધકપણાની વાત આવે. અને હવે જ્ઞાન નહીં અને ક્રિયા નહીં પ્રગટ થઈ એનું શેમાં આવે? સાધકમાં ઉપાયપણામાં આવી જાય. અને એના ફળમાં શું થાય છે કે એ પૂર્ણતાને જે પ્રાપ્ત થાય છે તો એનાથી પૂર્ણતાની પ્રાપ્તિ એનું ઉપેય છે, એનું એ ફળ છે. તો આ રીતે જેવું છે એવું, અને એ રીતે શબ્દ મેળવે અહીંયા 254 પાને અંગીકાર શબ્દ આપણે વાંચ્યો. હવે એના પછી આગળ સમસ્ત રાગાતી અશુદ્ધપણતીનો ત્યાગ આવી ગયો. અંગીકાર અને ત્યાગ, અસ્થિ અને નાસ્તિ, જ્ઞાન નહીં અને ક્રિયા નહીં, અને બંનેના એ બંનેની સહાયથી. શબ્દ આવ્યો શું છે? કોની સહાયથી? અસ્થિમાં જ્ઞાન નહીં એટલે શુદ્ધાત્માનો અનુભવ, અને નાસ્તિમાં રાગાદીનો ત્યાગ એવી ક્રિયા નહીં, અને બંનેની સહાયથી શું થાય છે? શું થાય છે? શું છે? બંનેની સહાયતાથી શું થાય છે? શું છે? ઉપર વાંચી લેવું હોય તો અખંડ ધારા પ્રવાહરૂપ અનુભવે છે ને શબ્દ, સાનાથી અનુભવે છે પ્રશ્ન છે ને, એનો ઉત્તર છે. તો શું છે? શુદ્ધ સ્વરૂપને નિરંતર અખંડ ધારા પ્રવાહરૂપે અનુભવે છે. કોણ? સમ્યક દ્રષ્ટિ જીવ. ક્યાં કારણથી? ક્યાં? એક ત્યાગ અને એકનું ગ્રહણ, જ્ઞાન નહીં નું ગ્રહણ, અને ક્રિયા નહીં માં રાગાદીનો ત્યાગ, અને બેની સહાયતાથી અસ્થિ નાસ્તિ. અને એનાથી શું થાય છે? સમ્યક દ્રષ્ટિ જીવ, જીવના શુદ્ધ સ્વરૂપને શું છે? અરહ ભાવયતિ. ગુરુદેવ કાલે ત્યાં સુધી પહોંચ્યા હતા. નિરંતર અખંડ ધારા પ્રવાહરૂપ. આવી દશા કેટલામ ગુણ સ્થાને હોય? પક્ષપાત બહુ. ચોથે ગુણસ્થાને ખાતા પીતા દુકાને બેઠા હોય, ચક્રવર્તી હોય છ ખંડના રાજ વચ્ચે, અને તમે એમ કહો એને નિરંતર ધારા પ્રવાહ આત્માને અનુભવે છે? શ્રદ્ધાની ધારા એક સમય પણ જો પોતાના આત્માને છોડે તો એ દશા જ બંધ માર્ગમાં હોય છે. અહીંયા ધારા પ્રવાહ બે રૂપે હોય છે. સમયસારમાં ઘણી જગ્યાએ આવે છે બે ધારા, એક શ્રદ્ધા અપેક્ષાની અને એક ચારિત્રના ઉપયોગ રૂપની. ચારિત્રના ઉપયોગ રૂપની જો ધારા થશે તો શું થશે? શરણી માંડશે. જો ઉપયોગની ધારા જેમ સાતમે ગુણસ્થાને સાતિશયપણામાં આવશે તો એ ધારામાં શું છે, એના ફળમાં એક ક્ષપક શ્રેણી હશે તો પૂર્ણ વિતરાગ થઈ જાય. પણ જ્યાં સુધી એવું ચારિત્રના પુરુષાર્થની ધારા નહીં હોય ત્યાં સુધી શ્રદ્ધા જ્ઞાનની અથવા જેટલા અંશે શુદ્ધતા પ્રગટ થઈ એટલા અંશે તો શુદ્ધાત્માનું અવલંબન નિરંતર ધારા પ્રવાહે ચાલુ જ છે. અને કોઈ કે સવિકલ દશામાં જો એવી દશા ન હોય તો તે સમયે જે કોઈ સમ્યક શ્રદ્ધા જ્ઞાન છે અને રાગાદીનો જે અભાવ થયો એનું ફળ શું આવ્યું? તો પછી આપણી મિથ્યાત્વ સહિતની દશા અને જ્ઞાનીની સવિકલ દશામાં ફરક શું આવશે? ગુરુદેવજી એના માટે પણ એક સરસ લે, ભલે એક ચરણાનુયોગની શૈલીમાં ચોથું ગુણસ્થાન આપણે કેવું કહેશું? અવ્યર્તિ કહે ને, અવિરતિ કહે, એટલે કોઈ ચારિત્ર નથી ને. જો ભાઈ એવું જ એકાંતે માનવું હોય તો સમ્યક દર્શન થયું, દર્શન મોહ જે છૂટે છે તો ચારિત્ર મોહની પ્રકૃતિમાં કઈ ફરક પડે છે કે નથી પડતો? અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભનો ઉપશમ ક્ષોપશમ થયો કે કક્ષાએ અભાવ થયો હોય તો એનું ફળ શું આવ્યું? નહીં તો આપણી દશા અને જ્ઞાનીની સવિકલ દશા સમાન રહેશે. તે વખતે વેદનાની ધારાએ મને શું અનુભવનું વેદન આપ્યું? મને ચોથે ગુણસ્થાને પણ જ્ઞાનની ધારા તો છે કે નહીં? એ મિશ્ર ધારા છે, મિથ્યાદ્રષ્ટિ જેવી એકાંત અશુદ્ધ ધારા નથી. સાધક દશામાં બે સિદ્ધિ થાય છે, સાધના પણ છે અને સાધનાની અધુરાશમાં રાગ પણ ઉભો છે. પણ એ રાગ એકત્વ પૂર્વકનો નથી, અસ્થિરતા પૂર્વકનો. તો એકત્વના રાગનો અભાવ કરવાનો જે પુરુષાર્થ થયો, વીર્ય થયું, શુદ્ધતા પ્રગટ થઈ, બધા ગુણોનો અંશે શુદ્ધતાનો અંશ આવ્યો તો આનંદનું વેદન કેમ ના આવે? સર્વ ગુણાંશે સંકેત કીધું, બધા ગુણો એક દેશ પ્રગટ થયા કીધા, તો પછી આનંદના વેદનમાં સુગુણમાં અંશ પણ કેમ ન પ્રગટ થાય? જ્યાં જે વાત હોય એ પ્રકારે એ સમજવા જોઈએ. બહુ સુંદર, એટલે સુંદર શબ્દ ઓછો પડે એવો છે કે જેને કઈ એક એક કળસ વાંચીએ, એક એક ગુરુદેવનું પ્રવચન સાંભળીએ તો એમ થાય પહેલાનું કે અત્યારનું. જીવનમાં એક પરમ પરમ સૌભાગ્ય હોય આ કાળે આ ક્ષેત્રે જન્મ લેનારા જીવોના આવા પુણ્ય હોવા અને આવી પાત્રતા હોય બહુ અલ્પતા હોય છે. ક્યારે પણ ન વિચારવું કે મારા માટે આવા સત્પુરુષનો યોગ છે તો હિનફૂંસાળી હું નથી. મારે અંતરંગની પાત્રતા પ્રગટ કરીને પ્રણમન કરવાનો હવે પુરુષાર્થ જોવા. યોગે તો કામ કરી દીધું, પુણ્યે આપણને યોગમાં લાવી લીધા છે. હવે પાત્રતાના પુરુષાર્થ દ્વારા પ્રણમન તરફનો અભ્યાસ કરવાનો. ચલો થોડોક આપણે લઈએ, 265ના શ્લોક ઉપર આવીએ, 252 પાનું. આમાં 265 ને 266 બે શ્લોકની અંદર આચાર્યદેવ અને રાજમલજીએ બે વાત આમ તો સંક્ષિપ્ત બતાવી દીધી છે. કઈ બે વાત? ઉપાયની અને ઉપેયની. જો અહીંયા પેલા રીતે થાય છે, પેલો વાંચીએ 252 પાને 265 નંબરનો કળશ, એની પહેલી જ લાઈન અર્થની. સંતો અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવો આ રીતે અનાદિકાળથી કર્મબંધ સંયુક્ત હતા. આવ્યું અહીંયા શું સિદ્ધ કર્યું? વર્તમાન સુધી એટલે જ્ઞાનીને તો થઈ ગયું, એટલે એને ભૂતકાળ જ થઈ ગયો. જ્ઞાનીને માટે હતા એટલે આખો ભૂતકાળ, અનાદિનો ભૂતકાળ માં કોણ આવી ગયું? બાધક દશા આવી ગઈ. હવે સાંપ્રત, સાંપ્રત એ સંસ્કૃત મૂળ શબ્દ છે. સંપ્રત એટલે વર્તમાનમાં. હવે વર્તમાનમાં સકળ કર્મોનો વિનાશ કરીને મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. શું થાય છે? ફરીથી અહીંયા કોની વાત આવી?
પરમાત્માની ઉપેયની વાત આવી. પહેલે તો બાધક પણ હતું, એ છૂટીને શું થાય છે? ઉપાય. અને એના ફળમાં શું થાય છે? ઉપેય થાય છે. તો હવે હવે એ શું કરે છે કે બાધકમાંથી પૂર્ણ ઉપેયમાં પહોંચી ગયા. અહીંયા સુધી અનાદિનું શું આવી ગયું? બાધકપણ. હવે એના પછી છેલ્લે શેની વાત આવી? ઉપેયની વાત આવી. એનું પરમાત્મા હવે વચ્ચેનો શું એવું કામ કરે કે જેથી આમાંથી અહીંયા પહોંચે? તો એનો શબ્દ શું આપ્યો? કેવા છે સંતો? જીન નીતિ અલંઘ્યંત. કેવળીનો નીતિનો એટલો કહેલો જે માર્ગ તે ઉપર ચાલે છે. આ ઉપાય આવી ગયો, અંતરાત્મા આવી ગયો, બે ઓલા એક્સ્ટ્રીમ આવી ગયો. અને એ રીતે વિચારીએ, ઓલું ભૂતકાળમાં બેહદ છે, આ ભવિષ્યમાં બેહદ છે, પણ વર્તમાનમાં જે શરૂઆત અને અંત છે એ શું કરે છે? શું ઉપાય કરે છે? કે જે કેવળીનો કહેલો જે માર્ગ તે જ માર્ગ પર ચાલે છે. કેવળીનો કહેલો માર્ગ એટલે શું? ચરણાનુયોગમાં કહેલી ક્રિયા પાળવી, દર્શનમાં કર્મના નાશ કરવાની વિધિ કરવી. કર્ણાનુયોગમાં તેમજ હોય ને, કર્મનો નાશ કરવો જોઈએ ને, દર્શન મોહનો પહેલા નાશ પછી ચારિત્ર. શું શું છે આની સાથે એક વિચાર કરીએ, 85 ગાથા સમયસારની તો શું છે? હું મારું પણ કામ કરું છું અને પરદ્રવ્યનું કામ કરું, એવા દ્વિક્રિયાવાદી છે એ જીન મતના સર્વજ્ઞના મતની. તું જીન માર્ગ ઉપર નથી ચાલતો, જીનની આજ્ઞાને ઉલ્લંઘે છે તું. તું તારી જાતને જૈન કેવરાવે છે અને જીનના માર્ગથી વિપરીત માને છે તું. એક જગ્યાએ ગુરુદેવ એક સરસ એ રીતે વાત લીધી. એક ભાઈ કહેતા હતા કે આપણે કેવળી ભગવાન છે, એ એમણે જે કીધું એવું થવાનું છે, આપણે કાંઈ એમાં કરી. મૂળચંદજી સાથેની વાત જુદી હતી, એક બીજી રીતે કોઈની સાથે. પછી ગુરુદેવશ્રીએ કીધું કે જે ભગવાનને કીધું એમ થવાનું છે તમે, એટલે એ તો એમ કે આપણે જેવા પરિણામ બગડે કરે બધું એમ એમાં. તો ગુરુદેવ પહેલા કે પૂછ્યું, તમે કેવળીને માનો છો? કે હું માનતો નથી, પણ એને કીધું એવું થશે. પણ તમે જો માનતા જ નથી તો એને કીધું એવું પ્રશ્ન તમારે કેમ આવે? કેવળી કહેલું એવું જાણ્યું એવું થાય છે, કહેલું એવું થાય છે, તો પેલો કોનો વિશ્વાસ હોવો જોઈએ? કેવળ જ્ઞાન કેવળી પરમાત્માનો તો સ્વીકાર હોવો જોઈએ કે નહીં? અને જે યથાર્થપણે કેવળ જ્ઞાનને સ્વીકારશે, તો પ્રવચન સારમાં 80 ગાથામાં શું ખબર કીધું છે, એનો જો દર્શનમાં નો નાશ થાય તો સમજી લેવું મેં અરિયંતને દ્રવ્યગુણ પર્યાયથી જાણ્યા જ નથી. કેવળી પરમાત્માને જો જાણે તો એનું આવું એક નિશ્ચિત ફળ છે. તો અહીંયા આપણને કંઈક ફરીથી કે જે જ્ઞાની છે એ અનાદિકાળના જે બંધ માર્ગથી છૂટે છે અને મોક્ષને પ્રાપ્ત થાય. સેના કારણે? કે જીનનો કહેલો જે માર્ગ તે પર ચાલે છે, તે માર્ગને ઉલ્લંઘીને અન્ય માર્ગ પર ચાલતા નથી. આ આખી સાધક દશાની, ગમે તે ઉદય પ્રસંગ હો, ગમે તે પ્રસંગ હો, પોતાના માર્ગમાંથી ક્યારેય ચલિત થતા નથી. એ નિસંગતાનું બળ શું હશે? જગતના કોઈ પણ સંયોગોની ઉદયની તાકાત નથી કે માર્ગથી ચલિત કરાવી દે. તો આ રીતે હવે એ શું, હવે આ માર્ગ ઉપર કેવી રીતે ચાલે છે જ્ઞાનીઓ? શબ્દ છે ને શું કરીને. ફરી ત્રણ વસ્તુ તો આવી ગઈ. હવે જ્ઞાનીઓ ક્યાં ચાલે છે? જીનેન્દ્ર કેવે કહેલા માર્ગ ઉપર. હવે શું કરે છે કે પ્રમાણ છે એવો જે અનેકાંતરૂપ વસ્તુનો ઉપદેશ. એક પહેલી વાત, અહીંયા કોની વાત, અહીંયા સુધી કોની વાત આવી? દેશના લબ્ધી, નિમિત્તનો સ્વીકાર. 5 સમવાયમાંથી નિમિત્તનો સ્વીકાર, દેશના લબ્ધી. સમયસારની 38 ગાથાથી વિચાર કરીએ તો શું છે, શું છે એમાં? નિરંતર ગુરુ આવ્યો ને, વિરક્ત ગુરુ દ્વારા નિરંતર સમજાવવામાં આવતા શબ્દ છે ને એમાં. તો ગુરુ જોવે કે નહીં, ગુરુ જોવે કે નહીં, એમાં જ લખ્યું છે. અને પાછા નિરંતર જ લખ્યું છે. તો તું નિરંતર બેસજે, પછી કહેજે ગુરુનું. અરે ગુરુ જોવે, પણ ગુરુ જોવે એટલે એમાં પ્રત્યક્ષ જોવે એવું નથી. એ જ સમયસારમાં સત્તર અઢાર ગાથા પછી પણ બે વાત લીધી છે. કેવાય લીધી છે, બુદ્ધ સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ, જેને બીજી ભાષામાં તત્વાસૂત્રના ભાષામાં નિસર્ગ અને અધિકામ. પણ વાત નિશ્ચિત શું છે કે જે જ્ઞાની ગુરુએ કીધું છે એ વાત નિરંતર અંદરમાં ઘૂંટવી જોઈએ. આ નિરંતર સમજાવવામાં કઈ જ્ઞાનીને એવો કોઈ વિકલ્પ નથી કે એવો કોઈ સમય નથી. તને નિરંતર તારી પોતાની પણ ઉપયોગની એટલી સ્થિરતા નથી તારી પાસે નિરંતર. છતાં નિરંતર આચાર્યદેવ શબ્દ શું કામ વાપરો કે જે આ એક બહુ જ વિચાર છે, રુચિ જો લાગી તો એની ધૂન લાગવી જોઈએ. કોકે કદાચ નિંદા પણ કરી કે વખાણ કર્યા એ કેવું યાદ રહી જાય છે, તો એ જો યાદ તને રહે છે તો અહીંયા જીનવાણીને એટલો રૂચિનો નહીં વિષય બનાવીએ કે જેથી આપણને એ તત્વ ઘૂંટ્યા કરે. આપ તો એ અહીંયા શું છે કે કેવો છે પેલું નિમિત્ત સિદ્ધ કરાયું દેશના લબ્ધિ. પ્રમાણ છે એવો, જે પ્રમાણ છે એટલે નિશ્ચિતપણે જેટલું વસ્તુ જેવા સ્વરૂપ છે એવું કહે છે. પ્રમાણ આ છે ને શબ્દ, ગુરુદેવનું પ્રવચન પૂરું થાય ને પછી શું બોલે છે, કોણ બોલતું હતું નહીં, એનું નામ મકનજી દાદા, મકનજી દાદા એ બોલતા વર્ષોથી ગુરુદેવને જેને કહે ને હોકારો કે એને શબ્દો, એમ સૌથી બહુ જ ફેવરેટ. લે પછી એમના પછી બીજા આવતા, પણ આમનું જે સેટિંગ જેને કહે ને તો એ છેલ્લે પ્રમાણ. એટલે આપ જે આ એક કલાક વાણી વરસાવી એને હું શું કરું છું, પ્રમાણ. જેમ પાંચમી ગાથા એમ અમે પ્રમાણ કરીએ છીએ. અમે ખાલી સ્તુતિ બોલીને નહીં, એ વાતનો અમે શું કરીએ છીએ, સ્વીકાર કરીને જઈએ છીએ. અત્યારના અમે ભાવનાથી સ્વીકાર કરીએ છીએ અને પછી પુરુષાર્થ કરીને પરિણમન કરશું, એ પ્રમાણ છે. તો અહીંયા પ્રમાણ છે એવો જે અનેકાંતરૂપ વસ્તુનો ઉપદેશ. ફરીથી શબ્દ શું છે, અનેકાંતરૂપ. અનંત ધર્મવાળો પદાર્થ છે અને એને મુખ્ય ગૌણ કરીને સ્યાદવાદ શૈલીથી સમજાવે છે. અનેકાંતરૂપ વસ્તુ અને સ્યાદવાદ શૈલી એ ઉપદેશ. અને તેનાથી શું થયું છે, શબ્દ શું વાપર્યો છે, જ્ઞાનનું નિર્મળપણું. જ્ઞાનમાં યથાર્થપણે દ્રવ્યગુણ પર્યાયમય આખી વસ્તુનો સ્વીકાર થયો છે અને એમાં શ્રદ્ધાએ પોતાનો શ્રદ્ધેયરૂપ આશ્રયભૂત એકરૂપ અખંડ તત્વનો સ્વીકાર કર્યો છે. તો અને એ જ્ઞાનનું નિર્મળ અને એની સહાયતા પામીને હવે આ રીતે અહીંયા આપણને કર્યું, ત્રણેય વાત આવી ગઈ. અને આ રીતે શરૂઆત ઉપાયની શરૂઆત કરે છે, એની વાત લઈને કરે છે. અને આવા જે સંતો છે જ્ઞાની ધર્માત્માથી લઈને કે જે દ્રવ્યનું જે સ્વરૂપ છે તેના દ્રવ્યરૂપ અને પર્યાયરૂપને સાક્ષાત પ્રત્યક્ષપણે દેખે છે. આ કોની વાત આવી ગઈ, અનુભવની વાત, ઉપાયની આવી. અનાદિથી કેવો હતો, ભવિષ્યમાં શેને પામશે અને એનો ઉપાય શું છે એની અહીં આપણને વાત એ કરી દી કે સાક્ષાત પ્રત્યક્ષપણે શું છે, આ ફળ આવ્યું શું આવ્યું, સ્યાદવાદ દ્વારા જેનું જ્ઞાનની નિર્મળતા થઈ. પેલા છે એવું કેવું હતું, ગુરુની વાણી દ્વારા શાસ્ત્ર દ્વારા જે યથાર્થપણે જેવું વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એનું પહેલું અનુમાનમાં લીધું અને તે વખતે જ્યાં રુચિ દ્વારા પુરુષાર્થની ઉગ્રતા થઈ તો અનુમાનમાંથી અનુભવ સુધી પહોંચે, પરોક્ષમાંથી પ્રત્યક્ષ સુધી પહોંચે એ યથાર્થ પુરુષાર્થ છે. શું છે ફળ, શેમાં આવવાનું છે, અનુમાનમાં કે અનુભવમાં આવવાનું છે, પરોક્ષપણામાં કે પ્રત્યક્ષપણામાં આવવાનું છે. પરોક્ષપણામાં તો અનંત વાર અગિયાર અંગ નવ સુધી પહોંચી ગયા. આ સાચો ઉપાય છે. કોણ સાચો ઉપાય છે, અનુભવમાં પોતાને પ્રત્યક્ષ સંવેદન જ્ઞાન પ્રગટ થાય અનુભવના કાળે અને તે જ વખતે આનંદના વેદનથી શ્રદ્ધા સ્વીકારે છે કે હું આનંદમય છું. તો એ રીતે અહીંયા એ પ્રત્યક્ષપણે દેખે છે. અને એ સાથે કેવી રીતે સાદવાદ સાથે મળેલા લોચનો, એટલે કે પ્રમાણમાં દ્રવ્યગુણ પર્યાય છે, શ્રદ્ધામાં ત્રિકાળી દ્રવ્ય છે, ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્ર છે, વીર્યે સ્વરૂપની રચના કરી છે અને સુખનું આનંદનું અલ્પવેદન છે. આ બધું સાથે એ પણમન થાય છે. એનાથી આગળ થોડું ચલો 266માં પણ લઈએ, એમાં પણ બે વાત આવશે. ઉપાય ઉપાય જો કેવી રીતે છે, એવા છે તે એવા છે જે જીવો તે સકળ કર્મ કલંકથી રહિત મોક્ષ પદને પામે છે. અહીંયા કોની વાત આવી? અહીંયા મોક્ષ પદને પામે છે કોની વાત? ઉપેયની વાત આવી, પૂર્ણતાની. પહેલી ઉપેયની વાત લે છે કે એવા જે જીવો, એ કેવા જીવો એ ઉપાયમાં લેશે પછી. પણ એવા છે જે જીવો તે સકળ કર્મ કલંકથી રહિત, સર્વ એટલે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ બધા જ લઈ લેવા, એને મોક્ષ પામે. હવે કેવા છે? જો સાધક તમામ આવી ગયા, ઉપાય આવી ગયો. હવે સાધકની વાત આવી, ઓલી કોની વાત હતી? સાધ્ય ઉપેયની. હવે સાધકની, શુદ્ધ જીવના અનુભવ ગર્ભિત છે સમ્યક દર્શનના ચારિત્રરૂપ કારણ રત્નત્રય. કારણ રત્નત્રય નિયમ સારમાં કારણ રત્નત્રય, કારણ નિયમ હોય તો શું અર્થ આવે? ત્રિકાળી દ્રવ્યની વાત આવે. અહીંયા કારણ રત્નત્રયમાં કોની વાત આવશે? નિર્મળ સંવર નિજરા રૂપની પણ હતી, મોક્ષ માર્ગ રૂપની પણ હતી, અને એ રત્નત્રય કારણ છે. તો એનું કાર્ય ફળ સાધ્ય પદ કેવળ જ્ઞાન ને સિદ્ધ દશા જે ઉપેય છે એની પ્રાપ્તિ થાય છે. એ રીતે એક એક કળશમાં રાજી મલજી ઉપાય ઉપેયની વાત આપણને સાથે લેતા જાય છે. પણ એટલું નિશ્ચિતપણું કે ઉપાય અને ઉપેય એક જ જાતના છે, અને તે વખતે જ્ઞાન સાથે જ્ઞાનથી વિરુદ્ધ ભાવનો શું હોય છે? અભાવ હોય છે. એ જ અસ્થિ નાસ્તિ બેની તીવ્ર મૈત્રી છે, જેને જ્ઞાન નહીં અને ક્રિયા. ક્રિયા નહીં એટલે રાગનો સદભાવ ન લેવો, ત્યાં જેટલા અંશે રાગનો અભાવ છે અને જેટલી શુદ્ધતાની પ્રગટતા એની તીવ્ર મૈત્રી, તેનું નામ શું છે? મોક્ષનો માર્ગ, એનું નામ ઉપાય કહેવામાં.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ